श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम ध्येयं श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्म तनयं शरणं प्रपाद्ये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की
जय। आजे विक्रम संवत 2068 कार्तक सूद चौथ रविवार तारीख 30/10/2011 बधाए वाला वाला भक्तों ने भाव थी अमारा जय स्वामीनारायण।
पहले कथा में आयु थू के जरा आज भरतखंड विषय खोर अंधर व्यापी गयो। आचार्यो धर्म मार्ग निकला, गुरु आचार्यो बधा, त्यारे सहजानंद रूपी सूर्य उग्यो, एनी किरणो आखा जगत में पथराणी। એટલે યમપુરી નો માર્ગ જે ધોધ મારે તો ને હાવ બંધ કરી દીધો, અક્ષરધામ ની વાટ ચાલુ કરી દીધી મહારાજે।
અરે વાહ બાપા વાહ, ઘણી ખમ્મા ઘણી ખમ્મા।
કે બીજાનું સન્માન દેખીને અંતરમાં જો રાજી થતા હોય
એનું નામ સાધુ,
એને સાધુ કહેવાય,
એનું નામ સાધુ
સાધુ।
અને કોકનું સન્માન જોઈ, વખાણ સાંભળી, ઉન્નતિને જોઈને જે ઝાંખા પડી જાય એ જરાક અસાધુનું લક્ષણ ખરું।
હા ગુરુ,
એક સ્વામીએ મને વાત કરી, બહુ સરસ વાત કરી મને, કે આ જગતમાં જેટલા હારા હારા કામ થાય છે ને એને જોઈને આપણે રાજી થવું મન કે સ્વામી, અને ખૂબ વખાણ કરવા કે બહુ સારું કરો મન કે એમાં હું આપણું જાઈશ, હાવ મફતિયું મન કે પૂન મળી જાય, હારા કાર્ય એ કરે ને આપણે જો એના વખાણ કરીએને તો એની હારો હારે આપણને ખૂબ ફાયદો થઈ જાય મન કે આ કંપનીઓમાં આવી રીતની ભાગીદારી કરવામાં બહુ ફાયદો મને કે મફતિયો લાભ, પણ મને કે નથી લોકો લઈ શકતા। હો એણે એમ કીધું, પછી મને કે એક દાખલો દો, મેં કીધું હું, મને કે આ જગતમાં જેટલા સારા સારા બિઝનેસ ચાલે છે એમાં આપણો 5-10% ભાગ હોય મને કે કેટલા રૂપિયા આવે, મેં કીધું ઓહો તો હમે હમાય નહીં, મને કે એવું જ છે, આ જ્યાં જ્યાં સારા સારા કામ થઈ રહ્યા છે એમાં જો આપણે કાંઈ નહીં વખાણીને રાજી થઈ ને તોય મને કે એ કંપનીઓમાં ભાગ રાખ્યા જેવો ફાયદો કહેવાય, ઘરે બેઠા ધોધ રાજીપો મળે। પણ કોક કાંઈક સારું કરે ને તો બીજા ત્રીજાને બળતરા થાય કે આજ મહાન થઈ ગયા, એટલે આજ મોર નીકળી ગયા ને બધા આને જ વખાણે છે ને બધા આને જ માનશે, એટલે કાંઈક કરો, નહીંતર આપણો તો કોઈ ભાવ જ પૂછશે નહીં, એટલે કાંઈક કરો, આનું કાંઈક વિઘન કરો, આનું કાંઈક બગાડો, આનું કાંઈક ડાઉન કરો, એમ દુનિયા કૂદી પડે છે, નફામાં ભાગ લેતી નથી, અને ખોટ કરવાને કંપનીને તોડી નાખવા સારું હુલર કરે છે। લ્યો
કાલ ગુરુજીએ વાત કરી હતી કે ગોપાલ સ્વામી પીઠવા જાળમાં હતા, પછી સ્વામીને દિશાએ જવું હતું, તે પછી એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે
માવજીને,
પછી એને રસ્તો બતાવ્યો સ્વામી આ બાજુ જતા રહ્યો, પછી સ્વામી એ તુંબડીમાંથી એને વર્તમાન ધરાવ્યા અને અંતકાળે એને સ્વામી તેડવા આવ્યા।
હા બસ,
સંત પરમ દયાળુ હોય છે તે બીજાના અપરાધો અને અપમાનો સહન કરે છે।
સરસ સરસ,
કાલ ગુરુજીએ કીધું તું કે આપણામાં કંઈક સારા ગુણો હોય તો એનો અભિમાન ન કરવું, પણ ભગવાન મેળવવા માટેનો ઉપયોગ કરવો।
સાબાસ પોઈન્ટ યાદ રાખ્યો, ગુણો છે આપણામાં એ આપણે એને આમ બહુ માનીને આપણા પ્રભાવથી આપણે દબાઈ જવું ને આપણામાં શ્રેષ્ઠત્વ માનીને અભિમાની થઈ જવું, એના સારું કાંઈ આ ગુણોને જે કાંઈ આપણામાં છે પાળીએ છીએ ભજીએ છીએ એ એના સારું ન હોય, ભગવાનની પ્રસન્નતા માટે છે એમ સમજવું। વાહ વાહ,
ગુરુજીએ વાત કરી હતી કે પોતાના પુરુષાર્થને બળે જે પૌસાગર તરવાની ઈચ્છે છે તે કૂતરાની પૂંછડીને પકડીને સમુદ્રને તરવા જેવો ડાયો છે।
ગુરુજી કે દરિયો તરવો હોય તો વાહનની જરૂર પડે, પણ ભવસાગર તરવો હોય તો ભગવાનને સાચા સંતોની જરૂર પડે, એનો આશરો લેવો પડે।
કાલે ગુરુજીએ વાત કરી કે સંતમાં દયા રહી છે, તે દયા કઈ પ્રકારની, કે સંત ભગવાનનું સ્વરૂપ ઓળખાવી અને અક્ષરધામમાં જીવની સ્થાપના કરે છે
એ દયા।
જે હરિચરિત્રમૃત સાગર છે એમાંથી આ પુરાશ્ચર મહોત્સવ બંધ થયો અને દરેક દેવતાઓ આ દિવ્ય રૂપે દર્શન કરવા આવશે, પરમહંસ દર્શન કરવા આવશે.
ગજરાજ પે ગ્રંથરાજ ઓર રાજા ધીરાજ બિરાજમાન હોંગે.
ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ આવા સદગુણ સાચા સંતના સમાગમ થી જ આવે છે.
ગુરુજીએ કીધું કે આપણે અમૃત જોયું નથી, પણ અમૃત જેને વખાણ કરીએ એ અમૃત છે. આપણે ઝેર જોયું નથી, આપણે કઈ સમુદ્ર મંથનમાં નીકળ્યું ત્યારે જોયું નહોતું, પણ આપણે કોઈની નિંદા કરીએ એ ઝેર છે.
ધર્મપુત્ર શ્રી રૂપી સૂર્ય ઉદય થયો ત્યારે સંત રૂપી કમળ ખીલી ઉઠ્યા અને અસાધુ બી પરણા તે મુજાઈ ગયા.
સાધુના ચરણની સેવા અષ્ટ સિદ્ધિ અને નવનિધિ રોજ કરે છે.
અજમેરના એક ભાઈ હતા, તો એમને સંતોએ કીધું કે તમારા છોકરાનું નામ નારાયણ પાડજો. એટલે નારાયણ પાડ્યું એટલે અંતે એમનું કલ્યાણ થયું. એટલે એ રીતે આપણે સંતો ગમે તે કંઈ કે આપણને એ વખતે ખબર ના પડતી હોય, પણ આપણે કરીએ તો આપણું કલ્યાણ થાય.
ગઈકાલે ગુરુજી વાત કરી કે નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્પૃહી આ સંતના આભૂષણ છે.
ગુરુજીએ કીધું કે પરિવાર, જાતિ, માન અને ગુણનો ત્યાગ કરીને ભગવાનનું નામ લેવું.
સાચા સંતના પ્રાણ શ્રીહરિ છે અને સાચા સંતના દર્શન થાય તેને શ્રીહરિએ દર્શન દીધા એમ સમજો.
બીજાની સમૃદ્ધિ ને વૃદ્ધિ જોઈને, પ્રગતિ જોઈને રાજી થાય એ સાધુનું લક્ષણ છે.
અમદાવાદના કુબેરજીને મહારાજ કે મારે તમને ધામમાં લઈ જવા છે, તો કે કુબેરજી કહે કે મને સાધુ થવાનો વિચાર સંકલ્પ છે, તો એને સાધુ કર્યા પછી મારા સમય કરીને પછી એને ધામમાં લઈ ગયા.
કાલે ગુરુજી કીધું હતું કે સંતોના સમાગમથી ભગવાનનો મહિમા દ્રઢ થાય છે અને એનાથી ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય છે, ભગવાનનો આશરો દ્રઢ થાય છે અને ભગવાનની ભક્તિ દ્રઢ થાય છે.
ધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખે, સંતોનો સમાગમ રાખે અને ભગવાનનો દ્રઢ આશરો રાખે તો એવા જેવું પંચવિષમાંથી મુક્ત થઈ અને ભગવાનના અક્ષરધામમાં સુખેથી જાય.
વાહ વાહ. ऐसे लक्षण युत जे संता परम एकांति मुक्त महंता.
ऐसे लक्षण युत जे संता परम एकांति मुक्त महंता.
हरि कृपा कर भाजन जानो. મહારાજે સત્સંગી જીવનમાં ભક્તિ માતાને જે હરિગીતા કીધી એમાં સાધુના 64 લક્ષણ કયા હતા એ આવ્યા હતા. છેલ્લે એમ કીધું કે એસે લક્ષણ જ્યુત જે સંતા, આવા લક્ષણ વાળા જે સાધુ પરમ એકાંતિ મુક્ત મહંતા, પરમ એકાંતિક મુક્ત મહંત, હરિ કૃપા કર ભાજન જાનો, તે તો ભગવાનની કૃપાના પાત્ર છે, મુક્તિ દ્વાર છે એમ સમજીને આ મહિમા હૃદયમાં આણો. એસે સંત મિલત જબ જાઈ ભવ સંસ્કૃતિ અગ પુંજ નસાઈ. આવા સાધુ જેને મળે એના ભવના બંધન તોડી નાખે, અગ પુંજ નસાઈ પાપ માત્ર ને નસાડી મૂકે. એસે સંત સમાગમ પાવા, આ જગતમાં જે કોઈ જીવ આવા સાધુનો સમાગમ પામ્યા છે તબ માનુભવ કર અંત આવા. પ્રેમાનંદ સ્વામી કે તો હું માનું કે એના ભવનો અંત આવ્યો. જો એને આવા સાધુમાં એ જ થયું, સંતનું કહ્યું માન્યું, સમાગમ કર્યો, તો પ્રેમાનંદ સ્વામી કે એ અક્ષરધામમાં ગયો. બોલો, જબરી વાત આવી ને. એસે સંત કર દુર્લભ સંગા વદત શાસ્ત્ર સુતિ પરમ ઉમંગા, એસે સંત પરમ અગહારી ઇનકર મહાત્મ વદત મુરારી. એ આવા સાધુનો સંગ દુર્લભ છે, એમ શાસ્ત્ર અને વેદ પણ કહે છે. એસે સંત પરમ હિતકારી,
સંત પરમ હિતકારી જગત માહી,
સાંભળ્યું છે ને,
સંત પરમ હિતકારી હો જી. ત્રિગુણાતીત ભરત
આપણી ગોડીમાં આવે છે. ઇનકર મહાત્મય વદત મુરારી, આ સંત બધા પરમ હિતકારી છે, જીવના પાપને નાશ કરનારા છે. એટલા માટે તો ભગવાન આ સંતોનો મહિમા ગાય છે, શાસ્ત્રો મહિમા ગાય છે, વેદ પણ પરમ ઉમંગે મહિમા ગાય છે. ઇનકે દર્શ પરશ કરી હોય મુક્તિ ચાર લહત જન સોઈ, નીતિ માત્ર તે હોવત નાસા, અગકર ઓગ મિટત બહુ પાસા. લ્યો, આવા સંતનો સમાગમ દુર્લભ છે ભાઈ, અતિશય દુર્લભ. આવા સાધુનો જે સમાગમ કરે, એના દર્શ સ્પર્શ કરે, તો ચાર પ્રકારની મુક્તિને જીવ પામે છે. અરે, નતી માત્ર તે હોવત નાશા, કાંઈ ન કરે માત્ર આવા સાધુને નમસ્કાર કરી લે, પગે લાગી લે, નતી માત્ર તે હોવત નાશા, ખાલી નમન કરવાથી પણ સર્વે પાપના ઓઘે ઓઘ નાશ થઈ જાય છે. અગકર ઓઘ મિટત ભવ પાસા, અને જીવનું ભવનું બંધન છૂટી જાય છે. મનાય આ વાત? મનાય? કેટલાને મનાય કે આવા સાધુને ખાલી નમન કરવાથી જીવના પાપ છૂટી જાય છે, બંધન છૂટી જાય છે, જીવ કલ્યાણને પામે. આવા ભગવાનના જે સંતો જે ભક્તો છે, એ જ સાચી સંપત્તિ છે આ સંપ્રદાયની. ટોટલા ગામને પાદર ખુશાલ ભટ્ટ ઉભા હતા, અને બાજુના ગામના એક હુતારને જમદૂત પકડીને લઈ જતા હતા. જમદૂતની નજર ખુશાલ ભટ્ટ ઉપર ગઈ, એટલે જમદૂતો હાથ જોડીને પગે લાગ્યા. ત્યારે ઓલા જીવને એમ થયું, મારા આ મને મારી માની તોડી નાખ્યો ને આને પગે લાગે છે, માટે આ કોક મોટા છે, એમ ઓલો જીવ સમજી ગયો. તે એને ખુશાલ ભટ્ટને બૂમ મારી, મને બચાવજો. એને ખબર પડી ગઈ કે આ જમદૂત આને પગે લાગે છે, માટે આ એના કરતા મોટા છે, આ ધારે તો આના હાથમાંથી મને છોડાવી શકે. એટલે ગોપાલ સ્વામીની આમ નજર ગઈ, ત્યાં તો ચાર જમદૂતો એક જીવને ટીપતા લઈ જાય, પણ સ્વામીના મનમાં એમ થયું, આ જીવે મને હાથ જોડ્યા, માટે મારે એનો ઉદ્ધાર કરવો. એટલે સ્વામીએ જમદૂતને ઈશારો કર્યો, બોલ્યા કાંઈ નહીં, આમ હાથ કરીને આમ કર્યું. એટલે જમદૂતો ઓલ્યા છોડી અને ગયા ઊભી પૂછડીએ ધર્મરાજાની આગળ. ન્યાજન કે એલા મોટા પુરુષ હતા, એણે ઓલ્યાને છોડાવી દીધો અમારા હાથમાં. અને ઓલ્યા જીવને સ્વામીએ કીધું કે મુવા, જા બ્રદ્રિકાશ્રમમાં તપ કરજે અને પછી સત્સંગમાં જન્મ લેજે, તને ભગવાનને સંતો મળશે અને તારો ઉદ્ધાર થશે. બોલો, એમ એનો ઉદ્ધાર કરી નાખ્યો. આ શેમાંથી ઉદ્ધાર થયો? એનો પગે લાગવાથી બેડો પાર થયો. કાંઈ ખર્ચો કર્યો નથી, જપ કર્યા નથી, તપ કર્યા નથી, ખાલી હાથ જોડ્યા એમાં જમદૂતના હાથમાંથી છૂટ્યો. આવી અદ્ભુત વાતો છે આપણા સત્સંગની. લ્યો વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ પ્રત જેતલપુરના ચોથા વચનામૃતમાં બધા સાધુને ઉદ્દેશીને એમ કહ્યું હતું કે હે સંતો, ધર્મ નિયમે યુક્ત એવા તમ જેવા જે સાધુ, એની તો વાત જ નોખી છે. સાધુઓ તમ જેવા સાધુની તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમ જેવા જે સંત, તેને કોઈ ભાવે કરીને જમાડે, તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે. શું કીધું બોલો જોઈ. તમ જેવા જે સાધુ એને કોઈ ભાવે કરીને જમાડે એને કોટી યજ્ઞનું ફળ થાય છે. મહારાજ બોલ્યા ને એનો મોક્ષ થાય છે, જમાડે એટલા મોક્ષ. બોલો. તે આપણા સાધુ ફરતા ફરતા જતા હતા ને, એમાં એક ખેતરે ગયા ને ભૂખ્યા બહુ હતા, ને આ પેલો ખેડૂ છે ને એ રોટલા બાંધીને આવેલો કામકાજ કરવા. તે સાધુ ભાળ્યા કે સાધુ ભૂખ્યા છો, બપોરનું ટાણું હતું ને ઈવડો એ બરોબર બેહતો તો જમવા. એ સાધુ ભૂખ્યા હતા કે આ ભૂખ્યા છી? તે કે આ તો હા મારા મામાના સાધુ છે. સમજાણું એમાં ત્યાં અમને ભાદરા વાળો રત્નોભાઈ એનો મામો થતો આ ખેડૂનો. આને કાંઈ સત્સંગ બસંગ નહીં, પણ એનો મામો સાધુ છે. લો તે સાધુને જોઈને કે આ મારા મામાના સાધુ છે. તે એક રોટલો આપ્યો અને થોડુંક શાક આપ્યું અને સાધુને જમાડ્યા. સાધુ જમીન વ્યાઈ ગયા, પણ આનો અંતકાળ આવ્યો એટલે આને સ્વર્ગમાંથી દેવો તેડવા આવ્યા. હ તે સ્વર્ગમાં ગયા તમને ત્યાં તો હાય હાય, સ્વર્ગમાં તો ઇન્દ્રની પૂરી અપ્સરાઓ ને વિમાનો ને મહલો ને બાદશાહ બધી મળી ગઈ. એ તો ખુશ થઈ ગયો. તે ન્યા બધા દેવ બધા ભેગા થાય ને એકાબીજીને પૂછે કે તમે શું પૂન કર્યું તું સ્વર્ગમાં આવ્યા? તે એક જણો કે મેં તો ગામને પાદર અવેડો બંધાવ્યો, આ ઢોર પાણી પીવો એટલે સ્વર્ગમાં આવ્યો. હ એક જણો કે મેં સરપંચ બનીને કામ બહુ સારા કર્યા ગામમાં, રોડ કર્યા ને સંડાસ કર્યા ને ગરીબને મદદ કરી એટલે સ્વર્ગમાં આવ્યો. હા તે બીજો દેવ કે હું છે ને કોઈ આડુવડું કરે ને તો એનું હાલવા નો જ દેતો, બહેનો દીકરીઓની કોઈ છેડતી કરે તો હું એના પક્ષમાં જઈને રક્ષા કરતો, એ પુણ્ય કરીને હું સ્વર્ગમાં આવ્યો. એક જણો કે હું કોઈ દી ધંધામાં ખોટું નહોતો કરતો અને ધંધામાંથી ભાગ કાઢી ગાયને ઘાસ નાખતો, કબૂતરાને નાખતો, કૂતરાને લાડવા નાખતો, આવા બધા પુણ્ય કર્યા સ્વર્ગમાં આવ્યો. એ વલ્યાને પૂછ્યું, અરે તમે શું પુણ્ય કર્યું તો સ્વર્ગમાં આવ્યા? કોઈ દી કોઈ પુણ્ય કર્યું નથી, મામાના સાધુ જાણીને બે સાધુને એક એક રોટલો આપ્યો તો ખાવા, એ પુણ્ય સ્વર્ગમાં આવ્યો. કે એમ એટલે રોટલામાં આવ્યો તો એક રોટલામાં આવ્યો. હવે ત્યાં તો આ બધા વાતો કરતા હતા ને આવી રીતે ત્યાં વિમાન નીકળ્યું ઘર કરતો, એટલે આ કે આ એટલે આ વિમાન ક્યાં જાય છે આમ ઉપર? તો કે ઉપર ભગવાનના ધામ છે ને ત્યાં જાય. આ તો કે આપણાથી અધ્ધર છે, આપણાથી તો બહુ અધ્ધર. તો કે ન્યા શું હોય? અરે આપણો સુખ એની આગળ નરક જેવો હોય. એક બે જ્ઞાની દેવ હતા સમજ્યા, કથામાં કોક દી આવેલા ને તે સાંભળી ગયેલા. આપણું સુખ તો એની આગળ નરક જેવું કહેવાય. તો કે એવું? તો કે એ ધામમાં જવા ન મળે. તો કે હવે એમાં ક્યાંથી જવા મળે? તો કે એનો શું ઉપાય? તો એક દેવ બોલ્યો, એ કે તમને જવા મળે. બોલો. અમને ન મળે. મને મળે? મળે ને સાચી મળે. તારો મામો સાધુ છે ધોલેરામાં. હા અમારા રત્ના મામા ને, એ સ્વામિનારાયણમાં સાધુ થયા છે. એ અટાણ ધોલેરા છે, તું ત્યાં જા અને તારા મામાને પ્રાર્થના કર ને તારા મામા કંઠી બાંધે ને તો તને ધામમાં જવા મળે. એવાય નહીં તો ઉપડું. તે દિવસે આવે તો માણા ભાળી જાય. એટલે આવડો આ રાતે વિમાન લઈને સ્વર્ગમાંથી ઉપડ્યા. તે આવ્યા તે ધોલેરા મંદિરના ચોકમાં વિમાન ઉતારીને રાતે કે રત્ના મામા, એ રત્ના મામા. તે વિજ્ઞાનદાસ સ્વામી સાંભળ્યું કે માળો મને પૂર્વાશ્રમનું નામ લઈને કોક બોલાવે છે, તે આ કોક માળો દેહનો સંબંધી છે. તે સ્વામી ગયા જ નહીં, પછી ઠાક્યો, પછી વિમાન લઈને પાછો સ્વર્ગમાં આવ્યો. સમજાણું? પછી એમ થયું કે હવે કાલ બીજી રાતે જાઓ. તે બીજી રાતે પાછો ઘરનું પેટ્રોલ ને બધું લઈને ન્યાથી નીકળ્યો. આવીને ધોલેરા મંદિરના ચોકમાં વિમાન ઊભું રાખ્યું અને રાડ્યું નાખે, રત્ના મામા. હવે તેથી ગોપાલ સ્વામી બરોબર ધોલેરા આવેલા. તે રાતે બૂમો પાડીને તે વિજ્ઞાનદાસજી જાગીને ગોપાલ સ્વામી પાસે ગયા કે સ્વામી, કોક મારું પૂર્વાશ્રમ નામ લઈને રાતે માળો રાડ્યું નાખે છે, કોણ છે? ગોપાલ સ્વામી કે એ તમારો ભાણિયો છે. મારો ભાણિયો? કે ભાઈ અહીં કેવી રીતે આવે? તો ગાલો બતાવું વિમાન લઈને આવ્યો. તે બે બાય નીકળ્યા ત્યાં તો સ્વર્ગનું વિમાન ને આ દેવ ઉભેલા ભાઈ ને. ગોપાલ સ્વામી કે આ તમારો ભાણિયો આપણા સાધુને રમાડ્યા હતા એ પુણ્ય સ્વર્ગમાં ગયો છે. એ ન્યા દેવતાઓએ કીધું કે તમારે ધામમાં જવું હોય તો તમારા મામા પાસે કંઠી બાંધી આવો, એટલે આ કંઠી બાંધવા આવ્યો છે. કાંઈ ચિંતા કરો, માં પાણીનું તુમડું ભરો, એક કંઠી લ્યો, એને કંઠી બાંધ્યો. કે સારું, તુમડું લીધું, કંઠી લીધીને શોખમાં આવ્યા. અહીં ઓરો આવી કે છે? તે ઓરો આવ્યો, રાખ્યા તમ ત્યાં જ રાખ્યો. સ્વામી પાણી મૂક્યું, કાળમાં પાપ કરો, યમદૂત ભાઈ આદમ કંઠી બાંધી સામે સમય કરજે કે એમ કહીને કંઠી પહેરે જા હવે આવતો નહીં. ગયો સ્વર્ગમાં, પણ આશ્ચર્ય થયું ત્યાં એને ભગવાન તેડવા આવ્યા. સ્વર્ગમ નાનું વિમાન પીડ્યું મૂક્યું ને હારા મોટા વિમાનમાં બેહીને ઉપરી ગયો ધામમાં. આમ સ્વામિનારાયણના સાધુએ કલ્યાણ કર્યા છે. આવી વાતો તમે ક્યાંય સાંભળો નહીં, આ સ્વામિનારાયણ ભગવાનના આંગણાની વાતો છે. સમજાણું? બોલો, કેવી વાત છે? ગજબની વાત છે ને? એટલે મહારાજ કહે છે કે હે સંતો, તમ જેવા સાધુને કોઈ ભાવથી જમાડે તેને કોટિ યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે, ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના સંતો પાપ નાશ પામે છે, ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે, ને તમે જે નદી તળાવ કુવા તેમાં નાવો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. લ એનું કોઈ જળ પીવે એના પાપ બળે, ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જીમ્યા હો તે સર્વનું રૂડું થાય છે, ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે ને સંતો, અને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે ને તે સર્વેના પાપનો ક્ષય થઈ જાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ઇત્યાદિ નિયમ ધર્મવાળા તમ જેવા જે સંત તેની સર્વે ક્રિયા નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે, એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના સાધુના જેતલપુરમાં સભામાં આ રીતે મહિમાએ સહિત વચનો ઉચ્ચાર્યા હતા. સંત મિલે તબ હરિ મિલે, યામે નહીં સંદેહ. ધ્યાન મંજરી, સદગુરુ પ્રેમાનંદ સ્વામીની કલમ. સંત મિલે તબ હરી મિલે, યામે નહીં સંદેહ. પાવત પ્રાણી પરામ પદ, બઢત હે પ્રભુ પદ નેહ. પાવત પ્રાણી પરામ પદ, બઢત હે પ્રભુ પદ નેહ. સંત મિલે તબ હરિ મિલે, સંત મળ્યા ત્યારે હરિ મળી ગયા. યામે નહીં સંદેહ, એમાં કોઈ શંકા કરશો નહીં કે. પાવત પ્રાણી પરમપદ, એ જીવ નીચે પરમપદ ને કહેતા મોક્ષ ને પામશે. કેમ જે બઢત હે પ્રભુપદ ને, જેને સંત મળે અને ભગવાનના ચરણમાં બહુ હેત વધી જાય છે એટલે જીવ ભગવાનને પામી જાય છે. માટે સંત મળ્યા ત્યારે જ સમજી લેવાનું કે હવે ભગવાન મળી ગયા. સંત કૃપા તે હોત હે, પામર પરમ પુનીત. જું કીટ હોત હે ભ્રંગ સમ, સેવત દ્રઢ કરી પ્રીત. આહા, ગજબની વાત લખી. સંતની કૃપાથી પામર જીવો પણ પરમ પવિત્ર થાય છે. સંત કૃપા તે હોત હે, પામર પરમ પુનીત. સંતની કૃપાથી પામર પરમ પવિત્ર થાય છે. જું કીટ હોત હે ભંગ સમ,
સેવા તદ્રઢ કરી પ્રી. હવે દાખલો આપે છે, જેમ ઈયળ ભમરીના સંગથી ભમરી થાય છે, જેમ ઈયળ ભમરીના સંગથી ભમરી થાય છે, તેમ અતિશય દ્રઢ પ્રીતિએ કરીને સંતોને જે સેવે છે તે જીવ પણ સંત સમાન બને છે. પારસર ચંદન મે બડો અંતર જાણ, પારસ અરુ સંતાન મે, પારસ ચિંતામણિ અને સાધુમાં બહુ ભેદ છે. સંત પારસ ચંદન બાવના ભલે ઉપમા આપી પણ બડો અંતર જાણ. એક લોહા કો કંચન કરે, એક કરે આપ સમાન. આટલો બધો ભેદ છે, આટલો બધો. એને એક હરખું ન કહેવાય. ભેદ તમને સમજાણો. પારસમણીને લોઢું અડાડો તો પારસમણી લોઢાને હોનું બનાવે, અને સાચા સંતને જો કોઈ પામર પતિ જીવ મળી જાય તો એ જીવને સંત પોતા જેવો સંત બનાવે. પારસમણી લોઢાને પોતા જેવી પારસમણી નથી બનાવી દેતો, હોનું જ બનાવે છે. અને સાધુ તો એને પારસમણી બનાવી દે છે, કેતા સંત બનાવી દે છે. બે માં એટલો ભેદ. પારસ કે પ્રસંગ સે કંચન ભઈ તરવાર, તુલસી તીનો નવ મીટે માર ધાર આકા. પારસ કે પ્રસંગ સે કંચન ભઈ તરવાર, પારસ કે પ્રસંગ સે કંચન ભઈ તલવાર. તુલસી તીનો નવ મીટે,
તુલસી તીનો નવ મીટે
માર ધાર આકાર,
માર ધાર આકાર.
જ્ઞાન હથોડા કર ગ્રહી સદગુરુ ભય સુના, સંતાન મે બડો અંતર જાણ. એકલો હા કંચન કરે, એક કરે આપ સમાન. આમ તો સમજાઈ ગયું ને તમને, પારસના પ્રસંગથી લોઢાની તરવાર હોનાની થઈ ગઈ, આટલું થયું. પણ એનો મારવાનો સ્વભાવ, એની ધાર અને એનો આકાર મટ્યો નહીં. બોલો. અને કોઈ જીવ સાધુના સમાગમમાં આવે તો સદગુરુ જ્ઞાનરૂપી હથોડો હાથમાં લઈ એને એવો ટીપી કરીને બનાવી દે, તુલસી તીનો નવ રહે માર ધાર આકાર. એ જીવનો સ્વભાવ બદલી નાખે, એ જીવની બધી કામ ક્રોધ લોભાદિકી ધારો ભાંગી નાખે, અને માઇક દેહનો જે એને આકાર છે એમાં અહંતા મમતા છે એને મેલાવીને બ્રહ્મ રૂપ કરીને ભગવાન શ્રી હરિના ચરણમાં એ ફૂલને ચડાવી દે. આટલી સાધુની મહત્તા છે, પારસમણી કરતા ઘણી વધારે. એક પ્રશ્ન પૂછું, મને તમને પારસમણી મળી ગઈ હોય તો કેવા ખુશ થઈ જાય? હે, લોઢું જ ગોદગોદ કરી નાખી દુનિયાનું. સાચું કેજો, ક્યાંકથી મળી ગઈ, હાલો ને વાત માની લો કે પારસમણી મળી ગઈ, લોઢું જ ખરીદવા માંડીએ. કેમ છે ખબર છે, જેટલું લોઢું ખરીદીએ એટલું હોનું થાય, મડાડીએ એટલે હોનું. અને એટલો બધો આનંદ થાય કે મારી પાસે પારસમણી છે, હે પારસમણી છે. ભગવાન સ્વામિનારાયણના સાચા સંતની આગળ પારસમણી કંઈ નથી.
પારસમણી હોય ને જો આટલો હરખ થતો હોય તો આટલા સાધુ તમારી પાસે હોય તો કેટલો હરખ થવો પડે? આ એક પારસમણી છે, બોલો. એક સાચો સંત જો મળે ને તો કરોડ પારસમણી એની આગળ પાણી ભરે, પણ મહિમા નથી એટલે નશો ચડતો નથી. અને એટલે જ ભગવાનને ભગવાનના સંતને અર્થે આપણાથી જેવું કરવું જોઈએ એવું કંઈ થઈ શકતું નથી, નહીતર ભગવાનને ભગવાનના સંતને અર્થે શું નો થાય? બોલો, લોયાનું ત્રીજું શું નો થાય છે કે નહીં? ઈ વાત છે. નિષ્કુળાન સ્વામી શું કે છે?
એવા સંત મળે મળા સ્વામી ખામી કોઈ ના રહી. એવા સંત મળે મળા સ્વામી,
સહજાનંદ સ્વામી મળ્યા, મનાય કે ન મનાય તે જાણે.
સંત સંગ લવ માત્ર તુલ્ય તન તા સમ કસલ સુખ, અરે સંત સંગ લવ માત્ર તુલ્ય તન તા સમ સકલ સુખ, અરે ધરીએ તુલા એક પાત્ર સપ્ત સ્વર્ગ અપવર્ગ કર, અરે હો તન ભક્તિ નાથ પદ, તન ભક્તિ નાથ
પદ. પ્રેમાનંદ સ્વામી, સંત સંગ લવ માત્ર, એક લવ માત્ર સમય સાધુનો સમાગમ દર્શન મળે એને તુલ્ય સકલ સુખ પણ ન થાય. બ્રહ્માંડના બધા સુખ હોય એની આગળ તુચ્છ છે આટલો સાધુના સમાગમનો મહિમા છે. બોલો, તમને મને મનાય નહીં, પણ આ વાત તો પ્રેમાનંદ સ્વામીને મનાણી હતી એટલે એને લખી. આપણે તો ઝાડધારા છીએ, મોહિત છીએ, પંચવિષયને દેહાભિમાનમાં અટવાણેલા છીએ, એટલે આવી બધી દિવ્ય વાતોને જલ્દી ગળે ઉતારી શકતા નથી. પણ સ્વામી કહે છે, ધરીએ તુલા એક પાત્ર સપ્ત સ્વર્ગ અપવર્ગ કર, તાજવું મૂકીને એક તુલામાં સાત સ્વર્ગનું અને અપવર્ગનું એટલે મોક્ષનું સુખ મૂકી દો, અને એક તુલામાં એક લવ માત્ર સમય સાધુનો સમાગમ કર્યો હોય એનું પુણ્ય મૂકી દો. આ પુણ્ય વધી જાય, પલ્લું આવે લવ લઈને હેઠું, એમ પ્રેમાનંદ સ્વામી કહે છે. હવે સ્વામીને ખબર પડતી હોય કે ન પડતી હોય, હાસું કહેતા હોય ખોટું કહેતા હોય, જે હોય તે, એને આવું એના મગજમાં આવું છે. પ્રેમાનંદ સ્વામીના મગજમાં, આપણા મગજમાં ખબર નહીં શું છે એ, ફોડીએ તો ખબર પડે હું નીકળે મલકરથી, પાણો લઈને ફોડવું પડે, કાંઈ ને ખીજવીને બોલાવવો પડે તો જે હોય બધું બહાર નીકળે. થોડોક ગરમ કર્યો હોય ને પછી બોલવા માંડે ને ત્યારે ખબર પડે. હા, એક જણો અમને ખીજાણો, જોયા હવે તમે બધા આત્મીય સભ્ય તમે હોંશો પછી મને ખબર છે, લે જો નીકળ્યું મલકર હતું, એ બધાનો અભાવ હતો જ નીકળ્યો, કોઈનો મહિમા ન મળે. બોલો, મહિમા પોતાનો, પોતાના બૈરાનો, પોતાના છોકરા છોકરીનો, આટલો જ જીવને મહિમા હોય, ત્યાંથી આગળ મહિમાનો રેલો હાલતો જ નથી કોઈને. પણ સાચા મુમુક્ષુ હોય એને પ્રેમાનંદ સ્વામીની વાત 100% સાચી લાગે કે સ્વામી કહે છે એ વાત સાચી છે, સંતની ગરિમા ખૂબ છે. અને એવા સાધુનો લવ માત્ર સમય જો સમાગમ કર્યો હોય તો એની આગળ સ્વાત સર્ગન અપવર્ગ બધાય પાણી ભરે. હોતન હરિપદ ને, હવે એમ કે છે, એસે સંતન કર સંગ બિન હોતન હરિપદ ને. અદભુત વાત લખી છે, આ સોરઠો છે, હું એનો દોહો કરી નાખું છું. એસે સંત કર સંગ બિના હોતન હરિપદ ને, આવા સાધુના સમાગમ વિના ભગવાનમાં હેત થાય નહીં. હોતન ભક્તિ નાથ પદે મિટતન મોહમતિ દેહ. ભગવાનના ચરણાર વિંદમાં ભક્તિ નથી થતી અને દેહમતિ જીવની જાતિ નથી. એસે સંત કર સંગ બિના, આવા સાધુના સમાગમ વિના નથી થતું બાપા, નથી થતું. કોઈ એમ માને કે હું મારી મેળે પાઠ વ્રત તપ જપ કરીને સિદ્ધ થઈ જાય છે, પ્રેમાનંદ સ્વામી એનો વિરોધ કરે છે. હું નથી કરતો, પ્રેમાનંદ સ્વામી આ વિરોધ નોંધાવ્યો છે. બોલો, કે આવા સાધુના સમાગમ વિના ન થાય ભગવાનમાં હેત, દેહાભિમાન ન ટળે, ભક્તિ ભગવાનમાં ખરેખરી ન ઉદય થાય, એમ પ્રેમાનંદ સ્વામીએ વિરોધ કર્યો. ધ્યાન મંજરી ગ્રંથના છેલ્લા અધ્યાયના 76મા 6મા વિરોધ નોંધાયો. હવે આ દોહાને બદલે હું આને 6ઠો કરીને ગાઉં છું. હોતન હરિપદ ને એસે સંત કર સંગ બિના,
હોતન હરિપદ ને એસે સંત કર સંગ બિના,
તન મોહમતિ દેહ હોતન ભક્તિ નાથ પદ,
તન મોહમતિ દેહન ભક્તિ નાથ પદ,
અરે હોતન ભક્તિ નાથ પદ. ન થાય ભગવાનના ચરણારિંદમાં જોઈએ એવી આત્મબુદ્ધિ ભક્તિ ન થાય. બોલો, અને દેહ બુદ્ધિ ન જાય કે છે સાધુનો સમાગમ કર્યા વિના. હવે આપણે આપણું મનનું ધૈર્ય મેલીને સાધુને હાથ જોડીને નિર્માની થઈને એ કેમ કરવું છે, કે પછી હજી આપણી મેળે કલ્યાણ પામી જવું છે, કુતરાનું પૂછડું પકડીને સાગર તરી જવું છે? ઘણા નક્કી કર્યું છે કે વળી ન્યા જઈને માથા નમાવવાને, હાથ જોડવાને, આજીજી કરવું, એવા માય કાંગલા વેડા હું ન કરું. હું તો મારી મેળે આટલા પાઠ કરીશ, આટલા જપ કરીશ, આટલા વ્રત કરીશ અને આમ ભગવાનમાં વયો જશ. એટલે કંઈક ભટકાઈને હેઠો પડશે, એમ નથી મેળ પડતો. હવને હાથ જોડીને નમીએ ને દાસના દાસ થઈને રહીએ ત્યારે જ ભગવાનનું ધ્યાન ભજન અખંડ થાય છે. સહેજે જેને કોંટો ચડી ગયો તો પછી ભગવાનને એને વચ્ચે આ કોંટો જ આડો દિવાલ બને છે. આમ વાત છે. માટે આપણે દાસ થવું, આ દાસત્વ વર્ષ આપણે નક્કી કર્યું છે ને, માટે ભગવાનના સંતના દાસ થવું, ગોલા થવું, દિનાધીન એની આગળ રહેવું, એટલે ભગવાન ઝટ મળે, સહેલાઈથી મળે, સુગમથી મળે, નિર્વિઘ્નપણે મળે.
અસ્યાત્મ બુદ્ધિ કૃણ પે ત્રિધાતુ કે વધે કલત્રા દિશુ ભૌમ યજ્ઞથી,
અસ્યાત્મ બુદ્ધિ કૃણ પે पेत्रिदातुके स्वरी गलत्रादिशुभो मैत्री
यत्तेर्थ बुद्धि सलिले न करहिते
यत्तेर्थ बुद्धि सलिले न करहिते
जनेश्व विघ्नेषु सैव गोखरः
जनेश्व विघ्नेषु सैव गोखरः
स एव गोखरः ये ज गधेड़ो ने बळध्यो छे ये ज बळध्यो ने गधेड़ो छे भागवत जी एवं कहसे यस्यात्म बुद्धि कुणपे त्रिधातु के जेवी आत्मबुद्धि तण धातुना आ नाशवंत शरीर में जीवने छे एवी आत्मबुद्धि जेने भगवानना साधु में नथी एज गधेड़ो छे एज बळध्यो छे आवी समझण व्यास भगवानी छे आपड़ी जे होय ते ई आवू माने छे साचू मानता होय खोटू मानता होय कोके खोटू एने चढ़ावी दीधुं होय के कंईक अज्ञान आवी गयुं होय समझण जे एनी होय पण आ व्यासनी समझण आवी छे एने आवू लख्युं आपड़ी केवीक छे एक कई नहीं बोले लो पची एम कीधु कलतरा दिशु स्वधी जेवी पोतानी पत्नी पुत्र वगैरे मा आ जीव ने पोतापणानी भावना छे अर्थात ममता छे एवी जेने भगवान ना साधु मा नथी एज गधेड़ो से एज बळध्यो से कोई दुख न लगाड़ता ये भलेन माने आपड़े हूं काम मुझावशो व्यास भगवान आवू लखे छे हवे आ भागवत में तो आपड़े केम करू आपड़े वाँची तो खरा पछी तीजू कहो भौमयिज्यधीहि एवं लिख्यू के जेम पत्थर वगैरे नी मूर्ति में आ जीवने जेवी पूज्य बुद्धि छे एवी पूज्य बुद्धि जो साधु में नथी तो एज गधेड़ो ने बळध्यो छे हजी एक चौथू छे यत तीर्थ बुद्धि सलीले आ जीवने कोई तीर्थना पाणी में जेवी पावनकारी मती छे एवी जेने साधु में नथी तीर्थजल जेवी पवित्र बुद्धि एज गधेड़ो ने बळध्यो छे सयेव गो खर गो एटले बळद ने खर एटले तो तमने खबर छे
ऐसे संत मुक्ति करदाता पूजत देव नाई पद माथा
ऐसे संत मुक्ति करदाता
एवाज साधु
पूजत देव
मुक्ति ना दाता थे ऐसे संत आ गमे साधु नो महिमा नथी આમાં લક્ષણ લખ્યા એવા લક્ષણો જેનામાં હોય એનો મહિમા છે એટલે બધા જ ચોપાઈ સોરઠાની આગળ એસે 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 કહે છે આગળ બધા લક્ષણો આવ્યા ને પછી એમ કયા કરે છે કે એસે સન સમજાઈ ગયું કે ન સમજાણું જેટલા એ ભગવા પહેર્યા છે એનો બધાનો આ મહિમા નથી અરે ભાઈ ભગવા ભલે ન પહેર્યા હોય પણ ભગવાનને ગમતા એવા બધા જ સંત લક્ષણથી યુક્ત કોઈ પણ બાઈ ભાઈ હોય તો એ સંત કહેવાય એસે સંત મુક્તિ કરદાતા પૂજત દેવ નાઈ પદ માથા એવા સાધુ જ મુક્તિના દાતા છે એને દેવતાઓ પણ માથા નમાવીને પૂજે છે એસે સંત સેવતે હોઈ સત્ય મુક્તિ દારત અગત હોઈ એસે સંત સેવા
એવા સંતને સેવા
તત્કાળ મોક્ષ મળે છે. અને એ સાધુ જીવના બધા જ પાપ ધોઈ નાખે છે. દારત અગ ધોઈ હે કર પ્રીતિ કો ભોજન કરાવે તાકર સંસ્કૃતિ રહન ન પાવે. કોઈ પ્રેમથી આ સાધુને ભોજન કરાવે તો એનું જન્મ મરણ રહે જ નહીં, મોક્ષ થઈ જાય. પૂજત સાધુ કરી વિવેકા લહત પરમ પદ સો હમ દેખા.
પૂજત સાધુ કરી વિવેકા લહત પરમ પદ સો હમ દેખા.
લહત પરમ પદ સો હમ દેખા. આવા સાધુ ને કોઈ વિવેક થી પૂછે તો એને પરમ પદ મળે છે, મળે છે, મળે છે. તે મેં જોયું છે. સો હમ દેખા મેં નજરે જોયું છે. આ બધી પ્રેમાનંદ સ્વામી ની વાતો છે. તમને મને માથામાં ન ઉતરે એવું આ અલૌકિક સત્ય છે. પણ પ્રેમાનંદ સ્વામીએ તો અનુભવ્યું છે, નજરે દેખ્યું છે, એટલે પડકારા બંધ એ લખે. બાકીના તો કોઈ બોલે તોય ન મનાય કે બહુ હું સાધુનો મહિમા ગાવ છું. ભગવાનનો ગાવ ને, ભગવાનને પડ્યા મેલી નકરો સાધુનો ગાવ છો. અલ્યા ભાઈ સો અમ દેખા તે મેં નજરે જોયું છે એટલે સત્ય કયા વગર હું રહી શકતો નથી. તમે નહીં ભાડ્યું હોય, નહીં અનુભવ્યું હોય એટલે તમને ઉખરાટા નહીં આવતા હોય. પ્રેમાનંદ સ્વામી કે સો અમ દેખા કે એવા સાધુ જીવનો ઝટ મોક્ષ કરી નાખે છે એ મેં જોયું છે કે છે. માટે હું તો ગાવાનો સાધુનો મહિમા. લ્યો તમને એલર્જી હોય તમે ન ગાતા. સાચા સંતનો મહિમા હું ગાઈશ. પ્રેમાનંદ સ્વામીને ઉમળકો આવી ગયો છો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા સત્પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે. બોલો સાચા સત્પુરુષનો જેને સંસ્કાર થાય છે, સમાગમ થાય છે, એ જાતો જ નથી પછી એ સંસ્કાર. એક જન્મે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે પમાડે પમાડે. એ સંસ્કાર એવો ઊંડો પહે એને ધામમાં ઢળીને લઈ ગયે રે. એવો પ્રગટનો પ્રતાપ છે. પ્રગટનો પ્રગટ સત્પુરુષ મળે તો જીવને સંસ્કાર થાય. અને સંસ્કાર થાય જીવ એક બે જન્મે ઢળાઈને ધામ ભેળો થાય. પણ એવા મોટા પ્રગટ સત્પુરુષની સાથે અહમ મેલીને જો જોડાઈ જઈએ તો મેળ પડી જાય. તેની વિકતી જે તમે કહેશો કે સાધુનો જીવને સંબંધ હું થયો કહેવાય ને કેમ સંસ્કાર થયો કહેવાય તો એની વિગત આપે છે. એની વ્યક્તિ જે એનું દર્શન થાય, એનો ગુણ લે, આ બધો સંબંધ થયો કહેવાય. એનો પક્ષ લે, એવા સાધુની આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અનુજળ આપે, ઇત્યાદિક સંબંધ થાય તો સંસ્કાર થાય. અને એ સંસ્કાર એને ધામમાં ઢળી જાય. વળી જે ઝાડ તળે એવા સાધુ બેહે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે, છાજ જમે, ઇત્યાદિ અનંત પ્રકારે જીવને સાધુનો સંબંધ થાય છે. જે ઢોરનું દૂધ સાધુ જમ્યા એ ઢોરના જીવને એ સાધુનો સંબંધ થયો કહેવાય એને એની રીતે. અને જેને આ રીતે સંતનો સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટ સાધુનો સંબંધ બળવાન છે. એવો પ્રગટ સાધુનો સંબંધ બળવાન છે, બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ ખાવા મળે, દેહે હાજો રે, લોકમાં આબરૂ વધે તે છે. પરોક્ષ સાધુ જે પહેલા થઈ ગયા એના ગુણ ગાય કે દર્શન કરે ફોટાના તો ખાવા મળે, દેહે હાજો રહે ને લોકમાં આબરૂ વધે, એમ પરોક્ષનું ફળ છે. આ પ્રગટ સાધુનું અને પરોક્ષ સાધુનું સ્વામીએ ફળ અલગ પાડ્યું. જીવ બધા પરોક્ષ પ્રિય છે. ગુજરી ગયા હોય ને એનો જીવને મહિમા ઉભે બળે ફાટે. જીવતા હોય એના કોઈ વખાણી કરી શકે નહીં, એને હાથે જોડી શકે નહીં, એની આજ્ઞામાં રહી શકે નહીં. મરી જાય ત્યારે કે બહુ મહાન હતા, અમારા બાપા અખંડ માળા ફેરવતા, કોડા જીવતા હતા ત્યારે પાણી નો જ દેતો હાલી નીકળમાં. હવે મોટા ફોટા ઓફિસે સોટાડીને મહિમા ગાયા કરસ લોકોને ઠગવા, હાજ તારી. એમ આ બધા જીવ છે ને એમ છે, સાચા દિલથી જ્યારે પ્રગટ હોય ત્યારે એને જો રાજી કરી લીધા હોય તો એનું ફળ બહુ મોટું થાય છે. પ્રગટને સેવાનું ફળ બહુ મોટું છે. પણ ભાગ્યશાળી જ આ લાભ લઈ શકે છો, બાકીના તો કાંઈક ને કાંઈક ગમે તે રીતે પણ અવગુણ અભાવ લઈને આઘા જ રહેતા હોય ને કાંઈ વિરોધમાં ભળ્યા હોય. એમ જોયું છે મેં, એ હું કહું છું. ગજબની વાતો છે. આ વાતો બધી જીવના કલ્યાણની વાતો છે. સમજાતી હોય ને સમજાય. ઘણા કહે છે કે બહે વર્ષ પહેલા બહુ સારું હતું, હવે એ ક્યાં લેવા જવું આપણે? અટાણે જે કંઈ સારું હોય એને ગોતીને જો તમે સેવી લો તો તમારું કલ્યાણ થઈ જાય. નરે આ ભૂતકાળના વખાણથી તો શું થાય? જો ખાવા મળે, દેહ હાજો રહે, લોકમાં આબરૂ વધે, એટલું થાય. કોઈ એમ કે હો વર્ષ પહેલાં એવા સરસ કેળા હતા, એવા સરસ કેળા હતા, તે અત્યારે ફરાળ થાય? લે બોલો. 50 વર્ષ પહેલાં મેં સફરજન જોયા હતા, એક વાડીએ, એક ટોપલામાં, એક વેપારી ત્યાં, એક રેંકડીમાં, હું પણ સફરજન હારા હતા. તે હાંજ સુધી વખાણ કરી. એ 50 વર્ષ પહેલાં જે સફરજન હતા એ અટાણ એકેય હાથમાં આવે? ગમે એટલા હારા હોય તો હાથમાં આવે? અટાણ તમારી સામે જે ટોપલો છે એમાં જે છે તે જેવા છે એવા, અનાજકડ કંઈક ડાઘો હોય તો કાઢી નહીં ખાઈ લો તો એનાથી પેટ ભરાય, ભૂખ જાય. બાકી બધા વખાણ કર્યા કરો. આ હું કલ્યાણનો વિવેક શીખવાડું છું. મરી જાઓ આમનામ પરોક્ષ પ્રિય રહેો ને તો પ્રત્યક્ષનો ક્યારેય લાભ નહીં લઈ શકો, અને પરોક્ષ તમારા હાથમાં કોઈ દી આવશે નહીં. હો વર્ષ પહેલાંના કેળા તમને મળવાના નથી, ને અત્યારના કેળાનો અભાવ તમને જાશે નથી, તમે એને ખાઈ નહીં શકો, એટલે ભૂખ્યાન ભૂખ્યા મરી જાઓ, મોક્ષ નહીં થાય. માટે ભગવાન શ્રી હરિના હાલતા ચાલતા પ્રગટ સાધુન પ્રગટ હરિભક્તોનો ખૂબ મહિમા રાખી એમના સદગુણ સ્વીકારવા, એમની આગળ નિર્માણ થાવું, આપણું બધું ડાપણને શ્રેષ્ઠત્વ હેઠું મેળવવું અને એમની ખૂબીઓને ખોલીને એને અંગીકાર કરવી, તો ધડાકામ કલ્યાણ થાય. હા, સમજી ગયા કે ન સમજી ગયા? શું હો વર્ષ પહેલાં સોખા ઘી હતા તે કરી વખાણ? ભલા માણસ જેવું છે એવું અટાણે બે લોંદા મારી દે જ મેળ પડે. હે? હા, પણ જીવને છે ને જૂનું એટલું હોનું બોલો તો, જૂના તો ઉકરડાય હોય, અમુકની મતી જ એવી હોય છે. હા, અટાણે ક્યાંય સારું નથી, જમાનો હાવ બગડી ગયો છે ને વાતો કરે અમુક અમુક, તો કાયમ શોક સભા જ કરે. બધા જમાનો બગડી ગયો છે, હવે લ્યો આ બધું સારું જ છે, સારું જોવો તો બધું સારું દેખાય. સંપ્રદાયમાં ક્યાંય સારું નથી, લ્યો તારા હૃદયમાં ક્યાંય સારું નથી, સંપ્રદાયમાં ઘણું સારું છે. આંખ્યું હરખી રાખીને દેખ તો ખબર પડે. આ સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણનો છે, એ આ સત્સંગમાં જીવના કલ્યાણ માટે ક્યાંક ને ક્યાંક ઝરણા વહેતા રાખે છે. સમજાણો, મરુસ્થલીમાં ક્યાંક પાણીના વીરડા હોય છે ભાઈ, સરનામાં ગોથી લઈ તો તરીશા ન રહી. પ્રગટ પાણી મળે તો તરસ જાય, પ્રગટ સૂર્ય ઉગે તો રાત જાય, પ્રગટ અન્ન મળે થોડુંક તો પેટ ભરાય. નર્યા ભૂતના ભવિષ્યના ગોળા છોડવાથી તો કાંઈ ભલું થતું નથી. આ વાત એમ જ છે. માટે એવા સાધુ મળે તો એનો સમાગમ કરીને અજ્ઞાન ટાળવું, એવા સાધુની પૂજા કરવી, એવા સાધુને પૂછીને જીવનું જેમ ભલું થતું હોય એમ પોતાનું વર્તનને સ્વભાવ કરવો.
કંદ મૂલ ફલ પુષ્પ લે આગે ધરત કૌ જન અતિ અનુરાગે.
આવા સાધુને ફળ ફૂલ પુષ્પ કોઈ આગળ ધરે
સો જીયંત સજ્જન રુચિ લાઈ હોત પુણ્ય સો અંત સહાઈ.
સો જીયંત સજ્જન રુચિ લાઈ હોત પુણ્ય સો અંત સહાઈ.
કહાવે વંદન કરી તુરત ફીરી જાવે.
અભિનંદન કરે દૂત કહાવે વંદન કરી તુરત ફીરી જાવે.
એસે સંત કર તેજ પ્રભાવ જાનત કાલ રવિ સૂત રામ.
એસે સંત કર તેજ પ્રભાવ જાનત કાલ રવિ સુતરા.
જાનત કાલ રવિ સુતરાઉ
જાનત કાલ રવિ સુતરા.
કોઈ માણસ આવા સંતની આગળ કંદ મૂળ ફળ કે પુષ્પ લાવી પ્રેમથી અર્પણ કરે છે અને સંતો રૂચિ લાવી એને જમે છે તેનું મહાપુણ્ય એ જીવને અંત સમયે સહાય કરે છે. તેનું મહાપુણ્ય એ જીવને અંત સમયે સહાય કરે છે. સૂર્યના દીકરા યમરાજાના દૂતો તેને જોઈને વંદન કરીને પાછા જાય છે. આવા સંતોના બળને તથા પ્રતાપને યમરાજા અને કાળ જાણે છે, જીવ નથી જાણતા. યમરાજા જાણે છે, કાળ જાણે છે સંતના બળને પ્રભાવને, પણ જીવને તો સાધુ હાવ સામાન્ય ગરીબ કંગાલ જેવા લાગે. બહુ મહિમા ન થાય. એમાં રજુગુણી જે જીવ છે ને આ સત્સંગમાં એને સાધુ હાવ આમ તે કહેવાય. બધા બિચારા એમાંય જેને જાજી સત્તા ને જાજી સંપત્તિ હોય ને એને તો બધા ભિખારી લાગે. આ એકટક ખવડાવી દી બિચારા ભલે ખાતા એમ બોલે. બિચારા ભલે ખાતા, પૂજ્ય બુદ્ધિ જ નહીં, મહિમાની દ્રષ્ટિ જ નહીં. જાણો આવું છે, જીવને મહિમા ધનનો છે, સ્ત્રીનો છે, સ્ત્રીને પુરુષનો છે, હવના છોકરાનો હવને મહિમા છે, હવના ઘરનો મિલકતનો સોનાનો ચાંદીનો, પણ ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો મહિમા કેદી જીવને થાય. સાચા તો ભગવાન ને ભગવાનના ભક્તો છે, બાકીનું બધું ધૂળ છે, ધૂળમાં જ થયેલું છે ને ધૂળ ભેગું થવાનું છે. જેટલી એને બધું ભર્યું એટલી ભરે, જેટલું એને હાચવું એટલું હાચવે, જેટલું એને હમાય હારી જગ્યા મૂકવું એટલું મૂકે, જેટલી એની સેવા કરવી એટલી કરો. એ ધૂળમાં જ થયું છે ને ધૂળમાં જવાનું છે ને જીવને જો એમાં હેત રહેશે, જીવે વાહે છે ને એમનામ લબડતો સોલાતો લખ ચોરાશીમાં હરોડાય, કૂટાય પીટાઈ જાહે ને દુઃખી દુઃખી થાય. માટે ભગવાન માન સંતમાં હેત કરીને જીવનો બેડો પાર કરો. શા હારું પોતે પોતાનું કલ્યાણ નહીં કરીને આત્મઘાતી બનવું.
બહુત જન્મ કર પાપ સમૂહા દારૂણ દોષ અમિત કલી કુહા સંત પ્રતાપ અનલ કર જ્વાલા કરતે હે નાશ જારી તત્કાલા અનંત પ્રકાર વાસના સુલી નાશ કરત સંત ખોદી સમૂલી હરિ કર હૃદય સંત હી જાનો શ્રીમુખ વચન સત્ય કરી માનો શ્રી હરિ મુખ વચન સત્ય કરી માનો.
પ્રેમાનંદ સ્વામી કે આ જે હું સાધુનો મહિમા ગાઉં છું તે કાંઈ મારા ઘરની વાત નથી, આ શ્રી હરિના મુખના વચનો છે, મેં એના મોઢેથી સાંભળ્યા છે ને હું કહું છું. એટલે મારી વાત ન માનો તો કાંઈ નહીં, ભગવાનની વાતને તો માનો. ભગવાન પોતે એના સંતનો આવો મહિમા સમજે છે, આપણે હું જોઈને નથી સમજતા એમ સ્વામી બોલ્યા. એ બહુજન્મના પાપના સમૂહો, દારૂણ દોષો અને માપ વિનાના કળિયુગના ક્લેશો સંતોના પ્રતાપરૂપ અગ્નિની જ્વાળા વડે તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. આહા, શું મહિમા એવું! ફરી વાર બોલું, બહુ જન્મના પાપ સમૂહો, દારૂણ દોષો, કામ ક્રોધ લોભાદિક અને માપ વિનાના કળિયુગના ક્લેશો, રાગ દ્વેષાદિક અહમ મમત્વાદિક સંતોના પ્રતાપરૂપ અગ્નિની જ્વાળા વડે તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. અનંત પ્રકારની વાસના રૂપી હુળ્યોને સંતો સમૂળ ખોદીને નાશ કરે છે. સાધવો હૃદયમ મમ, મારું હૃદય તો સંતો જ છે એમ જાણો, એવું શ્રીહરિનું વચન સત્ય કરીને માનવું. લ્યો, ભગવાનનું વચન છે અને માનો કે છો. હવેની એક ચોપાઈ છે ને, બહુ સમજવા જેવી છે.
હરિ અપરાધ કરત જન કોઈ, સત્ય નિવારત સાધુ સોઈ.
હરિ અપરાધ,
આવા ગ્રંથો આપણા સાધુએ લખ્યા, બોલો, આવા સોરઠા, આવા દુહા, આવી ચોપાઈઓ, આહા.
હરિ અપરાધ કરત જન કોઈ, સત્ય નિવારત સાધુ સોઈ.
હરિ અપરાધ કરત જન કોઈ, સત્ય નિવારત સાધુ સોઈ.
સંત અપરાધ કરત કૌરંચા,
સંત અપરાધ કરત કૌરંચા,
હનત તાય શિર સાંધી પ્રચંતા. સંત કો રતિ દુઃખ કોઈ,
દેખ સંત કો રતિ દુઃખ કોઈ,
સહી નહીં સકત રમાપતિ સોઈ.
સહી નહીં સકત રમાપતિ સોઈ,
સંત દ્રોહી કહુ બચતન પાવે,
સંત દ્રોહી કહુ બચતન પાવે.
વંશ સહિત હરિ મારી નસાવે,
વંશ સહિત હરિ મારી નસાવે,
હરિ મારી નસાવે.
84-84મી ચોપાઈ છે. શ્રી હરિનો કોઈ અપરાધ કરે તો સંતો તેનું તરત જ નિવારણ કરે છે, પણ સંતોનો જરી જેટલોય કોઈ અપરાધ કરે તો શ્રીહરિ એવા જીવનું ધનુષ બાણથી નિશાન સાંધી તેનો નાશ કરે છે. કોઈ સંતને રંચ માત્ર દુઃખ આપે તેને પણ શ્રીહરિ સહન કરી શકતા નથી. સંતનો દ્રોહી કોઈ બચવા પામ્યો નથી, એના વંશે સહિત શ્રીહરિ એનો નાશ કરી નાખે છે. આવું લખ્યું, ભગવાનનો અપરાધ કોઈ કરે ને તો ભગવાન એને સહન કરી લે છે, અને સાધુ એ જીવને સમજાવીને પાછો માફી મગાવીને સદરસ્તે લઈ આવે છે. પણ સંતનો અભાવ લેને સંતનો અપરાધ કરે છે ને, એને ભગવાન છોડતા જ નથી, એના સોટરે સોટરા કાઢી નાખે છે, એવું કહે છે. એટલે ભગવાનનો સાળો કરાય પણ સંતનો તો કરાય જ નહીં. ભગવાનથી કદાચ નો ડરો ને એને દુખવો કે એની નિંદા ટીકા કરો તો હાલશે, પણ સંતને દુખવા કે એને ખોટી રીતે કાંઈ દુઃખ પહોંચાડીને હેરાન કર્યા કે નિંદા ટીકા કરીને પાપમાં પડ્યા તો ભગવાન કહે છે, ઊભો રહેજે તારી જાય તેના, હવે તું કેટલેક જવાનો. રચી રચીના લેખા લે ઠાકોરજીને, જે કાંઈ કર્યું હોય એને બધા એને પૂરેપૂરું ભોગવે જ પાર્યા, કેમ જે આ તીર્થક્ષેત્રનું પાપ થયું. વજ્રલેપ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આવું છે, પતંગ બસપા વકજીમી જારે, સંત દ્રોહી હરિ યહી વિધિ મારે, ऐसे संत हरि को प्यारा, धरत संत हित हरि अवतारा, ऐसे संत चरण में आई, तीर्थ मात्र रहत मुद पाई, गंगा यमुना चरण पखारे, चरण परशी निज पातक जारे, जेम अग्नि पतंगिया ने बाड़ी नाखे छे, एम श्री हरि संत द्रोही ने मारी नाखे छे। अग्नि जेम पतंगिया ने बाड़ी नाखे छे, एम संत द्रोही ने भगवान मारी नाखे छे। કેમ જે એવા સંત હરિને બહુ પ્યારા છે, બહુ પ્યારા છે, આપણને એ ગમતા હોય ન ગમતા હોય, એના અવગુણ આવતા હોય અભાવ આવતો હોય, પણ ભગવાનને એવા સંત બહુ પ્યારા છે। અને એવા સંતોનું હિત કરવા તો શ્રી હરિ ધરતી ઉપર અવતાર લે છે। બોલો, એના હારું ઠાકોરજી અવતાર લે છે। એવા સંતના ચરણમાં આવીને સર્વે તીર્થો આનંદથી વાસ કરીને રહે છે। આપણે એવા સંતના ચરણમાં ઘડી કઈ બેસી ન એકતા હોઈએ તો આપણે આ દુર્ભાગ્ય। એવા સંતની આગળ નિર્માની થઈને હામે હાલીને ટાઈમ લઈને બેહવા ન જઈ શકીએ, આપણા દોષો એને ન કહી શકીએ, માફી પાપની ન માગી શકીએ, તો આપણી કઠણાઈ। બાકી બધા તીર્થો આ સાધુના ચરણમાં આનંદથી આવીને વસે છે, બેસે છે, પગે લાગે છે। આપણે એ તીર્થમાં જઈને ન્યા બધે માથા ઘસી, પણ જેણે તીર્થ ઊભા કર્યા એ સાધુના ચરણમાં બેસીને હાથ જોડીને સમાગમ નથી થતો। બોલો, અહંકાર નડે છે, અહંકાર માન। ગંગા યમુના તો ચરણ ધુવે છે, ગંગા ને યમુના આવા સાધુના પગ ધુવે છે, અને એવા સંતના ચરણ સ્પર્શી પોતાના પાપ બાળે છે ગંગાની યમુના। બોલો, એક દિવસ બુરાનપુરના સત્સંગીઓ સાથે એક વૈષ્ણવ વાણિયો તાપી સ્નાન કરવા માટે આવ્યો, બુરાનપુરના હરિભગતની હારે વૈષ્ણવ ભાઈ નદી અનાવા જતા છે, ભેળો ભેગો। તે સમયે આ વૈષ્ણવ વાણિયાએ ત્રણ ગાયો અને ત્રણ ખાખી બાવોને બુરાનપુરમાં જતા જોયા, પછી તે પાછો આવ્યો ત્યારે પણ એમને જોયા, પણ આ વખતે અતિ તેજસ્વી અને દેવ જેવા દેદીપ્ય માન એમના રૂપ હતા। વાણિયાને એમ થયું કે આ લોકો ગામમાં ગયા ત્યારે આવા રૂપાળા અને તેજસ્વી નહોતા, કાળા હતા। ગામમાં આંટો મારીને આવીને આવા તેજસ્વી ને રૂપાળા થઈ ગયા એનું કારણ શું? વાણીએ હાથ જોડીને પૂછ્યું, આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, વળી ક્યાં ગયા હતા, કાળા મજ જેવા હતા અને અત્યારે દેવ જેવા તેજસ્વી થઈ ગયા છો, તે તમે ગામમાં જઈને શું કર્યું? ત્યારે એ ત્રણ ખાખીમાં એક ખાખી શંકર હતા, બીજા ખાખી વિષ્ણુ અને ત્રીજા ખાખી બ્રહ્મા હતા। તે શંકર બોલ્યા, અમે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ છીએ, અને આ ત્રણ ગાયો છે ને એ ગંગા યમુના અને સરસ્વતી છે, તેણી નદીઓ। અહીં બુરાનપુરમાં સ્વામિનારાયણ ભગવાન છે એનું મંદિર છે, એમાં કૃપાનંદ સ્વામી વગેરે મોટા સાધુ આવ્યા છે, તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને ધારી રહ્યા છે, તેમના દર્શન કરવા ગયા હતા અમે। એ સાધુના અમે દર્શન કર્યા, એમની પ્રદક્ષિણા કરી, એમની ચરણ રજ અમે માથે ચડાવી, એટલે અમે સર્વોએ પાપથી મુક્ત થયા। સર્વે મનુષ્યો દેવના દર્શને જાય છે ને ગંગા આદિ નદીઓમાં નાય છે, તેથી તેઓ પાપ મુક્ત થાય છે માણસો બધા, પણ તેના સર્વે પાપનો ભાગ અમને નદીઓને ને દેવોને મળે છે। માટે અમારે વિશે સર્વે પાપ એ આવે છે, પછી અમે એ બધા પાપને ધોવા માટે કોક પ્રગટ સાધુ પુરુષ હોય એના દર્શને જઈએ છીએ, એની પ્રદક્ષિણા કરીએ છીએ, એની ચરણ રજ અમારે માથે નાખીએ છીએ, એટલે અમારા પાપ બળે છે અને અમે ઉજળા થઈએ છીએ। એટલે જ અમો ઉજળા થવા હારું કૃપાનંદ સ્વામી વગેરે સંતના દર્શન કરવા, પ્રદક્ષિણા ફરવા અને એની ચરણ રજને માથે નાખવા આવ્યા હતા, તે અમે એ કર્યું એટલે તરત જ અમે બધાય કાળા મટીને ધોળા થઈ ગયા, હે? હા હા હા, બોલો, આ મોટા પુરુષના દર્શન કરી, તેની ચરણરજમાં સ્નાન કર્યું, તેથી અમારા સર્વે પાપ બળી ગયા વાણિયા। હોળી શંકર કે, એ વાણિયા, મોટા પુરુષના પ્રતાપે સર્વે દેવો તથા સર્વે તીર્થો પાવન થાય છે, માટે અમે સ્વામિનારાયણના મંદિરે સંતના દર્શને ગયા હતા ભાઈ, એ સંતના દર્શને અનંત કોટી દેવો અને અનંત ઈશ્વરો આવે છે. અમે જ ગયા હતા એવું નહીં, અનંત દેવો એમના દર્શને આવે છે, અનંત ઈશ્વરો એમના દર્શને આવે છે. કેમ? જે તેઓ સ્વામિનારાયણ ભગવાનને અખંડ ધારી રહ્યા છે. મહાત્મય અંત્ય ભગવાનનું હોય, ગમે એટલા સંતના વખાણને મહિમા ગાવ, પણ એ ભગવાનનો સંબંધ હોય તો હોય. ને મૂર્તિ ગઈ, ભગવાન ગયા, ધર્મ નિયમ ગયા, પછી કાંઈ ન હોય, ખોખું હોય ખાલી. માટે ભગવાન શ્રીહરિને લઈને સંત મહાન છે, પણ સંત આપણને પહેલા મળે છે ને એમાં ભગવાન આપણને રહીને આપણું ભલું કરતા હોય છે. માટે સંતના મહિમા વિના ભગવાન આપણે પચાવી શકીએ નહીં, પામી શકીએ નહીં. આ વાતને હરખી રીતે સમજો. હે કે તે સાધુ ભગવાનને અખંડ ધારી રહ્યા છે, માટે અનંત કોટી બ્રહ્માંડના તમામ તીર્થો એમના ચરણમાં રહ્યા છે, એવા એ મોટા છે. આટલું કહેતા ત્રણેય દેવો અને ત્રણેય નદીઓ અદૃશ્ય થઈ ગયા, વાણીઓ આભો બની ગયો. આમ સાચા સંતના પ્રતાપે અનેક જીવોના ઉદ્ધાર થયા છે. આ પ્રતાપ જોઈને ઓલ્યો વાણીઓ સત્સંગી થયો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી કોટી વ્રત કરીને, કોટી કોટી દાન દઈને, કોટી યજ્ઞ કરીને, પણ જે ભગવાનને અને સાધુને પામમાં હતા તે આજ આપણને મળ્યા છે. બોલો, આવી ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા. પણ મહિમા ન હોય તો મળ્યા હોય તોય હવા દાવે નહીં. જેને બિલકુલ માલપુડાનો મહિમા ન હોય એને માલપુડા આપો તેને કંઈ ભાવે નહીં. જેને બિલકુલ રીંગણાનું શાક ભાવતું ન હોય, બટેટાનું કારેલાનું ભાવતું ન હોય, એને આપો ગમે એટલું મોંઘું ખરીદીને, ગમે એવા સારા વઘાર મસાલા કરીને આપો ને તોય માઠું બગાડે, મને જ ભાવતું હું કામ કર્યું, બોલ થઈ ગઈ. એમ ગમે એવો સાધુનો મહિમા છે, પણ જેને ન ફાવતો હોય એને ક્યાં જ ફાવે, મને કહો છો. માલિકર સ્વભાવ જ ઊંધો હોય, એલર્જી જ હોય શાકની એમ સાધુની, તો એ કઈ રીતે આપણે કરવું, એનું શું કરવું ભાઈ? પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો ચોખ્ખું કહી દીધું, ભાઈ ભાઈ કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી કોટી વ્રત કરીને, કોટી કોટી દાન દઈને, કોટી કોટી યજ્ઞ કરીને, પણ જે ભગવાનને અને સાધુને પામમાં હતા તે આજ આપણને મળ્યા છે. બોલો, એસે સંત સમાગમ મન કર્મ કરે જો કોઈ, લહત અચલ અપવર્ગ સુખ સંત પ્રતાપે સોય. અરે એસે સંત સમાગમ મન કર્મ કરે જો કોઈ, લહત અચલ અપવર્ગ સુખ સંત પ્રતાપે સોય. જી 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 જી, વાહ. સકલ અર્થ સિદ્ધ હોત હે સંત સમાગમ પાય, સંત કૃપા પ્રસાદ તે સકલ દોષ દુઃખ જાય. ઉભી પૂછડીએ જાય. બોલો, એસે સંત સમાગમ, જે કોઈ આવા સંતનો સમાગમ મન કર્મ વચને કરે તો તે સંતના પ્રતાપથી અચળ સુખરૂપ આત્યંતિક મોક્ષને પામે છે. સંતોનો સમાગમ પામવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. સંતના કૃપા પ્રસાદથી સર્વે દુઃખો અને દોષો ઉભી પૂછડી જાય છે. સંતની કૃપા મેળવો, બેડો પાર થઈ જાય.
યથા મતે લવલે બરનો મહિમા સંતકાર,
યથા મતે લવલે બરનો મહિમા સંતકાર,
પારન પાવત શેષ સહસ્ત્ર વદન કરી કહત નીત,
પારન પાવત શેષ વદન કરી કહત નીત.
અરે લક્ષણ બરને લગાર લગાર મોરમતિ અનુસાર કાર,
લક્ષણ બરને લગાર મોરમતિ અનુસાર કાર.
અરે સદગુણ કર ભંડાર ભંડાર ભંડાર, સદગુણ કર ભંડાર, સંત ચિંતામણી કલ્પતરુ,
પતરો
મેં પ્રેમાનંદ સ્વામીએ આવો સંતનો મહિમા લવલેસ જેટલો જ વર્ણવ્યો છે, બાકીનો બધો પડ્યો રહ્યો. હજાર મુખે શેષજી રોજે રોજ કહે છે તો પણ તે સંતના મહિમાનો પાર પામતા નથી, તો હું શું વર્ણવી શકું? મેં તો મારી મતિ અનુસારે જરાક લક્ષણ વર્ણવ્યા છે, બાકી સંતો તો સર્વે સદગુણોના ભંડાર છે, અપાર એનામાં ગુણ છે. જેમ ભગવાનના ગુણ અપાર એમ સાધુના ગુણ અપાર. જેમ ભગવાનના ગુણને કોઈ પાર પામી શકે નહીં, એમ સંતના ગુણને કોઈ પાર પામી શકે નહીં. જેમ ભગવાન જીવના કલ્યાણ કરે એમ જ સાધુ પણ જીવના સર્વે પાપ દોષો ટાળીને સ્વભાવ બધા છોડાવીને કલ્યાણ કરે. જેમ ભગવાન અપાર એમ સંત અપાર. જેમ ભગવાનના ગુણોને કોઈ જેમ છે એમ ગાઈ શકે નહીં, એમ સંતના ગુણોને કોઈ જેમ છે એમ ગાઈ શકે નહીં, એમ પ્રેમાનંદ સ્વામી કહે છે. સર્વે સદગુણના ભંડાર છે અને જીવોને માટે મોક્ષ ચિંતામણી તથા કલ્પવૃક્ષ જેવા છે. આમ પ્રેમાનંદ સ્વામીએ આ ગ્રંથના છેલ્લા ભાગમાં સંતનો મહિમા ગાયો. આ છેલ્લો ડબ્બો હવે ઉઢો કે છે. આ ગ્રંથમાં સ્વામીએ જે જે વાતને વિષય વર્ણવ્યા એની ટૂંકી માહિતી આપે છે. હવે ગ્રંથનો અંતિમ ઉપસંસ્કાર છેલ્લી વાત હવે લખે છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વના સ્વામી અવિનાશી શ્રી પુરુષોત્તમ નારાયણ કેવળ દયાએ કરીને અધર્મ થકી જનોનું રક્ષણ કરી તેમને લાડ લડાવવા છપૈયામાં ધર્મ ભક્તિના પુત્ર તરીકે મનુષ્ય રૂપે પ્રગટ થયા. કેવું એ રૂપ હતું? તો કરોડો કામદેવ જોઈને લજાઈ જાય એવું સુંદર શ્રીહરિએ શરીર ધાર્યું હતું. એ દિવ્ય મૂર્તિને નખથી શિખા પર્યંત હૃદયમાં ચિંતન કરીને સકળ સુખને આપનારા એવા તિલ ચિહ્નોનું મેં પ્રથમ વર્ણન કર્યું. એક બાબત વળી કે છે, એમાં પ્રથમ સર્વના મંગળને કરનારા શ્રીહરિના અંગો અંગમાં રહેલા સર્વે ચિહ્નો હંભારીને લખ્યા. આ આપણે 18મી શિબિરમાં કથા કરી હતી. ત્યાર પછી હૃદયની અશાંતિને હરે એવી અને સુખને કરે એવી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા લખી. આ આપણે 19મી શિબિરમાં કથા કરી હતી. ત્યાર પછી હૃદયની અશાંતિને હરે એવી અને સુખને કરે એવી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા લખી. ત્યાર પછી હરિજનના હિત માટે નિત્ય પ્રભુને કરવા જેવી પ્રાર્થના મેં પ્રેમથી લખી. અને ત્યાર પછી પુરુષોત્તમ નારાયણ સર્વા અવતારી શ્રી પ્રગટ હરિકૃષ્ણ મહારાજના સુંદર સુખના ધામ એવા અસાધારણ 13 લક્ષણો લખ્યા. એ આપણે 20મી શિબિરની પૂર્વ સંધ્યાએ હાંજે હાંજે કથા કરી. ત્યાર પછી સર્વ પ્રકારે વિચાર કરી માનસી પૂજા લખી કે જે ત્રણેય ઋતુઓમાં જુદી જુદી કરવાની હોય છે. એ આપણે ગઈ એકાદશીને દિવસે કથા કરી. તે દિવસોમાં 5 વાર શ્રીહરિને હૃદયમાં ધારીને સર્વે શ્રીહરિના આશ્રિતોએ કરવી. જે 5 કાળની પાંચેય માનસીઓ સારી ધીરજવાળા મહાસુરવીર સંતો પ્રેમથી કરે છે એનું વિધિ સહિત મેં વર્ણન કર્યું. ત્યાર પછી એવા સંતોના નામો બહુ પ્રકારે જુદા જુદા ચીવટ રાખીને લખ્યા. પછી સંતનો કાંઈક મહિમા લખ્યો જેને સાંભળીને જન્મ મરણરૂપ ભયંકર નદીને જનો તરી જાય છે. ત્યાર પછી ધર્મવંશનો મહિમા ગાયો. તેનું વર્ણન કરીને મન આનંદ પામ્યું. ધર્મવંશ તો સત્સંગનું મૂળ છે, એનો મહિમા સાંભળીને ભવ દુઃખ મટે છે. સંતોના પાપ નાશ કરનારા લક્ષણ ઉદ્ધવ સંપ્રદાયને અનુસારે મેં વર્ણન કર્યા કે જે લક્ષણો વેદોમાં પુરાણોમાં શેષ શુકાદિકે કહેલા છે એ જ લક્ષણો મેં મારી બુદ્ધિ પ્રમાણે વર્ણન કરીને સંભળાવ્યા છે. અને ત્યાર પછી છેલ્લે સંતોનો કાંઈક મહિમા કયો એ રસ રસનાએ નવીન ચાખ્યો છે. લ્યો, આ સંતનો મહિમા કહેવા રૂપ રસ મારી જીભે નવીન ચાખ્યો છે. શ્રવણે સાંભળતા તૃપ્તિ થઈ નથી અને તેને સાંભળીને હરિજનોના મન હર્ષિત થયા છે. કેમ જે પ્રગટ સંતોનો મહિમા અતિશય શ્રેષ્ઠ કલ્યાણકારી છે. બધું વજન ન્યાદ દઈ દીધું. એને જીવમાં સમજીને દ્રઢ કરે, પ્રગટ સંતનો મહિમા જીવમાં સમજીને દ્રઢ કરે તો જન્મ મરણના મૂળ ઉખાડી નાખે છે. એ સાધુ જેને સાધુનો મહિમા હોય એનું જ સાધુથી કલ્યાણ થઈ શકે, સ્વભાવ ટળાવી શકાય, મોહ મુકાવી શકાય. પણ જેને મહિમા નથી એને તો વતાવાય નહીં, છટકે ઉલટાનો અવગુણ લે, હામો પડે, વિરોધ કરે, પોતે થોડુંક પૂન્ય હોય એ ટાળી બે. સ્વામી કહે છે કે આ રસ મેં નવીન ચાખ્યો. જેમ રસના લોભી ભમરાવો કમળની સુગંધ લીધા જ કરે છે, લીધા જ કરે છે, લીધા જ કરે છે, એમ જ સુમતી સાધુ જનોનો સમૂહ આ મહિમાને સાંભળતા તૃપ્ત થતો જ નથી. આવો સંતનો મહિમા તે ગાયા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, ગાયા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, ભમરા જેમ સુગંધ લીયા કરે છે એમ. પ્રગટ પુરુષોત્તમની રસભરી લીલાને સર્વે સંતો સાંભળીને અતિશય આનંદ પામે જ છે. એટલા માટે મેં પ્રેમાનંદ સ્વામીએ મહેનત કરીને આ ધ્યાન મંજરી ગ્રંથ રચ્યો છે. સરસ સરળ શુભ એવા આ ગ્રંથને કોઈ સ્નેહથી સાંભળે તો તેને મનમાં અતિશય આનંદ પ્રાપ્ત થાય છે. કેવો ગ્રંથ છે? સરસ એટલે રસવાળો, સરળ એટલે હવને સમજાઈ જાય એવો, અને શુભ કહેતા અતિ પવિત્ર જીવને કરનારો. આને કોઈ સાંભળે આ ગ્રંથને તો તેને મનમાં અતિશય આનંદ પ્રાપ્ત થાય જ, અને શ્રીહરિમાં નવી નવી પ્રીત ઉપજે, બહુ હેત થાય ભગવાનમાં. પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજની અનુપમ સુંદર શુભ લીલાને મેં પ્રગટ મારી આંખે જોઈને લખી છે. આ મને કોઈ કહી ગયો તો ને કહેતો તો ને કહેતી હતી ને સાંભળીને મેં લખી છે, કાં કલ્પનાએ કરીને લખી છે આ વાતો, એમ કોઈ સમજશો નહીં મહેરબાની કરીને. આ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને મેં મારી નજરે જોઈને આ બધી વાત લખી છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણના લીલા રસરૂપ પરમ તત્વને સાંભળી મુનિઓ હંમેશા પ્રફુલ્લિત રહે છે. ધ્યાન મંજરી નામનો અનુપમ ગ્રંથ લખીને શ્રીહરિની પરમ સુખરૂપ લીલા લખી છે, તેને સાંભળતા સર્વ સંતોના મનમાં આનંદ 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 થઈ જાય, અને ધર્મકુંવર શ્રીહરિની દિવ્ય મૂર્તિ હૃદયમાં સ્ફૂરી આવે. એટલો જ મારે ગ્રંથ લખ્યાનો હેતુ છે. આ ગ્રંથ મેં એટલા માટે જ લખ્યો છે, આને સાંભળે વાંચે વિચારે તો એના અંતરમાં આનંદ આનંદ થઈ જાય ને હૃદયમાં ભગવાન પ્રગટ થઈ જાય, બસ એટલા માટે મેં ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથને અતિ પ્રેમે કરીને કોઈ સાંભળે તો તેને પ્રગટ શ્રી હરિના ચરણ કમળમાં અપાર પ્રેમ વધે છે. બઢત નાથ પદ નેહા અપારા. આ ગ્રંથ કોઈ સાંભળશે તો એને ભગવાનના ચરણમાં પ્રેમ વધશે જ, વધે જ છે, એવું આ ગ્રંથનું ફળ છે. ભૂતળ ઉપર પ્રગટ થયેલા ધર્મકુંવર અવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજનો પ્રગટ આકાર એટલે મહારાજની પ્રગટ મૂર્તિ સર્વે સારનું સાર છે, અને એ જ પરમ દૈવત છે. અંતે આખીર વાત આટલી પકડવાની છે, મૂર્તિ જે ઘરે પુગાડી દીધા. ભગવાનના નામ રૂપ અને લીલા સર્વ પાપને નાશ કરનારી છે, અને અધર્મના મૂળ ઉખાડી નાખનારી છે. ભગવાનનું નામ એવું છે, ભગવાનનું રૂપ મૂર્તિ એવી છે, અને ભગવાનના લીલા ચરિત્ર એવા છે. તે કારણથી મેં હરખાતે હૈયે શ્રીહરિની મૂર્તિના નખચી શિખા પર્યંતના તિલચિહ્નો અને તેમની સ્વાભાવિક ચેષ્ટા ગાઈ છે. ગ્રંથ સાંભળતા જ શ્રી ધર્મકુમાર ઇદમ ઉર્મા સાંભળી આવે છે. તે ધર્મકુમાર કેવા છે તો મારા નેણના તારા છે, અતિ રસરૂપ સુખમય મૂર્તિ છે, આનંદનો સાગર સહજાનંદ છે, સર્વથી શ્રેષ્ઠ એવા શ્રી ધર્મ કુંવર છે. આ ગ્રંથનું ફળ તો આવું છે. આવું છે ભાઈ કેવું? તો શ્રવણે સાંભળતા જ સ્નેહી શ્રી હરિની મૂર્તિ હૃદયમાં સ્ફૂરી આવે એવું આ ગ્રંથનું ફળ છે. અને એટલા માટે જ મેં આ ગ્રંથનું સુખધામ નામ ધ્યાન મંજરી એવું રાખ્યું છે. જે કોઈ આ ગ્રંથને સાંભળે અને સંભળાવે અને કોઈ હૃદયમાં હર્ષ લાવી આનંદિત થઈ પ્રેમથી આ ગ્રંથ ગાય, આની ચોપાઈ સોઠા દોહા કંઠે કરીને ગાય, તો તેને અતિશય અવિનાશી એવું ફળ થાય છે. અને વળી સુખના રાશિ એવા શ્રીહરિની મૂર્તિમાં અતિશય એને પ્રેમ વધી જાય છે. આ પ્રેમાનંદ સ્વામીનો આશીર્વાદ આપણને બધાને મળ્યો, આપણે ભાવી ગયા. આ હા હા ગજબ વાત છે.
પ્રગટ બાત સબ હૈયા માઈ, નાહી પરોક્ષ રંચ ભર ગાઈ.
પ્રગટ બાત સબ હૈયા માઈ, નાહી પરોક્ષ રંચ ભર ગાઈ.
સ્વામી કે બધી વાત મેં પ્રગટ ની ગાય, પ્રગટ નો મહિમા ગાયો, પરોક્ષ ની એક રંચ ભર ગાય નથી. કોઈ પરોક્ષમાં લઈ જતા નહીં ગયા.
હે પ્રગટ બાત સબ હિયા માઈ, નાહી પરોક્ષ રંચ ભર ગાઈ.
પ્રગટ બાત સબ હિયા માઈ, નાહી પરોક્ષ રંચ ભર ગાઈ.
યહ કારણ દુરિજન કુન દેના, યહ મર્મ સજન સુનિ લેના.
યહ કારણ દુરિજન કુન દેના, યહ મર્મ સજન સુનિ લેના.
સુનિ લેના.
આ ગ્રંથમાં હૈયામાં રહેલી સર્વે પ્રગટ વાત લખી છે. પરોક્ષ વાત એક રતિ ભાર પણ મેં નથી ગાઈ, નથી લખી. એટલા માટે દુરીજનોને કોઈ આ ગ્રંથ દેશો નહીં. આ રહસ્ય સર્વ સાધુ સત્સંગી સાંભળી લેજો, એને પ્રગટની વાત ન પચે. દુરીજનોને બહુ દુઃખ થાય આ ગ્રંથ વાંચી સાંભળીને. માટે આ ગ્રંથ કોઈ દુર્જનને દેશો નહીં, એવું સ્વામીએ કહ્યું. લ્યો, કોઈ ભોજન ખીર સમાન નથી, પરંતુ શ્વાન પોતાના ઉદરમાં તેને પચાવી શકતું નથી. એમ કોઈ વાત પ્રગટ જેવી નથી, પરંતુ જીવને પ્રગટનો જ વિરોધ છે. એટલે પ્રગટની વાત કોઈ જીવ પચાવી શકતા નથી, જેમ ખીર જેવું ભોજન કૂતરું પચાવી શકતું નથી એમ. એટલા માટે આ ગ્રંથ જો કુમતી માણસના હાથમાં જાય તો તે પ્રગટ ભગવાનની આવી રસરૂપ લીલામાં દોષ દેખે છે. માટે એવાને દેશો નહીં આ ગ્રંથ. ધર્મવંશી એવા શ્રીહરિના આશ્રિત જનો આ ગ્રંથને હૃદયમાં ઉલ્લાસ આણીને વાંચો. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો વાંચો, સાંભળો, સંભળાવો, પણ બીજાને ન દો. ધ્યાન મંજરી ગ્રંથ ધ્યાન સ્વરૂપ છે, સર્વે હરિભક્તોને અનુપમ સુખરૂપ છે. કોઈ સકામ ભાવનાથી જો સાંભળશે તો તે પણ, એ નરનારી પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને નક્કી પામશે. અને કોઈ નિષ્કામ હરિભક્ત આ ગ્રંથને સુણશે કે સાંભળાવશે તો તેના હૃદયમાં ધર્મકુંવર શ્રીહરિ પ્રગટ થઈ આવશે અને સદા વાલો વાસ કરીને રહેશે. આવું પ્રેમાનંદ સ્વામી રૂડું મીઠું આશીર્વચન બોલે. લ્યો, નિષ્કામ ભાવથી કોઈ આ કથા કહેશે, સંભળાવશે તો એના હૃદયમાં ભગવાન વાસ કરીને રહેશે. બોલો. નામ દુર્ગ પર સુખ સદન ઉન્મત સરિતા તીર, લિખ્યો ગ્રંથ તહા વાસ બસી પૂરન પરમ રુચિર. સુખધામ એવા દુર્ગપુર નામના ગામમાં ઉન્મત ગંગાને તીરે ત્યાં વાસ કરીને પૂર્ણ શ્રેષ્ઠ સુંદર આ ગ્રંથ મેં પ્રેમાનંદ સ્વામીએ લખ્યો છે. સંતજનોના શરીરના શણગાર રૂપ આ ધ્યાન મંજરી પ્રગટ થઈ છે, જેમાં પ્રગટ ભગવાનના રૂપ ગુણનો રસ ભર્યો છે. તે સર્વે પતિતોને ભવ પાર કરે છે. દોહા ચોપાઈ સોરઠા અને છંદ જન્મ મરણના ત્રાસને હરે એવા લખ્યા છે. અને એના આ ગ્રંથમાં સુંદર સરસ 14 પ્રકાશ કર્યા છે, કહેતા 14 અધ્યાય લખ્યા છે. આ ગ્રંથ સંવત 1910 વસંત ઋતુમાં ચૈત્ર વદ 14 યુક્ત અમાવાસ્યાને ગુરુવારે સંપૂર્ણ થયો છે. પરમ પવિત્ર સર્વે સુખના સાર રૂપ આ ધ્યાન મંજરી ભાગ્યશાળી એવા પ્રેમાનંદ સ્વામીએ પ્રીતિ કરીને રચી છે. દોહા સોરઠા છંદ અને સરસ શ્રેષ્ઠ ચોપાઈ સરળ શ્રેષ્ઠ પ્રબંધમાં રચી હરિજનના હિત અર્થે ધ્યાન મંજરી ગ્રંથ હરખાતે હૈયે લખ્યો છે. દોહા સોરઠા ચોપાઈ અને છંદ મળીને કુલ 927 ની સંખ્યા કવિત્વની ભાષામાં પ્રેમાનંદ સ્વામીએ જાણી વર્ણવી છે. 927 છે, અર્થાત આ ધ્યાન મંજરી ગ્રંથમાં કુલ 927 દોહા અને સોરઠા આદિક છે. આ રીતે વાલા ભક્તો, આ ધ્યાન મંજરી ગ્રંથ અત્રે પૂરો થયો.
તીર્થભૂમિ કુંડલમાં ઉતાવળીને તીર ગુર્જર ભાષાંતર કર્યું રાજી થજો રામવીર.
આનું ગુજરાતી મેં કર્યું હતું ત્યારે આ દોહા લખ્યા હતા.
સંવત 2066 ની રામનવમી નો દિન ચાહુ પ્રસન્નતા આપની ભાવે હું જ્ઞાન જીવન.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય પ્રેમાનંદ મુનિ વિરચિતાયામ શ્રી હરિ ધ્યાન મંજરિયામ બ્રહ્મચારી સાધુ નામ વર્ણન નામા ચતુર્દશો પ્રકાશ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય પ્રેમાનંદ મુનિનો આ અદ્ભુત ગ્રંથ અહીંયા પૂર્ણ થાય છે. ઇતિ શ્રી ધ્યાન મંજરી ગ્રંથ સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.
કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર્સ્વભાવા કરોમિ યાજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ.
આ સંપૂર્ણ ગ્રંથની કથા ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરીએ છીએ. હે મહારાજ, અમારા ઉપર રાજી રહેજો. તમે જ એક અનુભવાજો, તમારું તમારા દાસનું અતિ દ્રઢ દાસત્વ દેજો અને તમારા મય અમારાથી રહેવાજો એટલી આપના ચરણમાં પ્રાર્થના કરી અને આ કથાને અત્રે વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત